એ ભાગવત કેવું છે એનું હું થોડું વાંચન કરું છું. વ્યાસજી તેણે જીવના કલ્યાણને અર્થે વેદનો વિભાગ કર્યો અને 70 પુરાણ કર્યા અને મહાભારત કર્યું, તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું છે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો અને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. આટલું બધું કાર્ય કર્યું પણ એમને સંતોષ ન થયો. માણસ જીવનમાં ગમે તેટલો આગળ વધે, આ કાર્યમાં એમને એક નવો પૈસો લેવાનો નહોતો. એવું કાર્ય કર્યું છે એ બધો મેં આ બધો મહિમા કહ્યો, એટલું અદ્ભુત કરે તોય એમને કંઈક બાકી રહી ગયું એવું લાગ્યું. અને પછી છેલ્લે આ શ્રીમદ ભાગવત કર્યું, એનો મહિમા કે છે. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, તેનું સાર એવું જે શ્રીમદ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા. તો આ વ્યાસજીએ આ ભાગવતનું પુરાણ છેલ્લું કર્યું અને એમને સંતોષ થયો. એ ભાગવતની અંદર એક વાત એના 12મા અધ્યાયમાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, શાસ્ત્ર પઠન, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાન આદિ એણે કરીને હું તેવો વર્ષ થતો નથી જેવો સત્સંગે કરીને વર્ષ થાઉં છું. શા માટે આ વાક્ય કહેતા પહેલાં મેં આ બધું નિરૂપણ કર્યું કે આ વાક્ય જે હું બોલ્યો છેલ્લું વાક્ય શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને વાત કરી છે. વાત કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી, શ્રી કૃષ્ણ ભગવાન છે જેને કરોડો માણસો પૂજે છે, જેના હજારો મંદિરો છે, જેનો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજાય છે અને જેના ઉપદેશનો ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મના ગ્રંથોમાંથી વધારેમાં વધારે પ્રચાર અને પ્રસાર પામેલો કોઈ પણ ગ્રંથ હોય તો એ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. એના ઉપદેશતા શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને આ વાત કરે છે. પણ જેને વાત કરે છે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી, ઉદ્ધવજી મહાપરમ પરમ ભક્ત છે. તો આ વાત કેટલી અગત્યની છે એ સમજવા માટે આ કહ્યું છે. કોઈ પણ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે એ બોલનાર વ્યક્તિ અને આખું એનું અનુસંધાન જો આપણને ખબર હોય તો એની આપણા ઉપર વધારે અસર થાય છે. અત્યારે તમે બધા અહીં બેઠા છો, હવે આપણે મહાપૂજા વખતે પેલા જનમંગલના સ્તોત્ર કરીએ છીએ, એમાં પેલા ચોખા પધરાવીએ છીએ આમ, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. હવે ધારો કે તમારે આમ એવા શ્લોક બોલે અને પછી બંદૂકમાં ગોળી હોય છે આમ તમારી વાર પધરાવે આમ, તો શું થાય તમને? કે હા કંઈક પડ્યું. પણ એ ગોરી છે એ ક્રિકેટમાં બોલિંગ કરે છે એવી રીતે નાખે તો માથું તૂટી જાય. પણ ગોફણ આવે છે એમાં ભરીને નાખે તો કંઈક જુદી જ અસર થાય. પણ બંદૂકમાં મૂકીને નાખે તો પાર નીકળી જાય, બે જણની પાર નીકળી જાય. એટલે હવે જો ગોરી બદલાઈ ગઈ પણ કેવી રીતે આવી? તો આ શબ્દ જે આપણે સાંભળ્યા એ શબ્દ બોલનાર કોણ છે એનું જો આપણા હૃદયમાં કંઈક ચિત્ર થોડું ખડું થાય તો એની અસર થાય છે. તો આ વાત કરી કે ભગવાન આવી રીતે આ બધા સાધનો કરવા કરતાં સત્સંગ કરવાથી વધારેમાં વધારે પ્રસન્ન થાય છે. હવે પહેલો પ્રશ્ન એ આવે કે આપણે ભગવાનને શા માટે પ્રસન્ન કરવા? તો પહેલી વાત, આ દુનિયાની અંદર આપણે જીવન જીવીએ છીએ તો એની અંદર માણસ જીવન જીવે છે, કોકને કોકને રાજી કરવાનો વિચાર કરતો હોય છે. પહેલો વધારેમાં વધારે રાજી કરવાનો વિચાર કોનો કરે છે? પોતાનો. પોતાને વિચાર આવે કે મારે આ ખાવું છે, મારે આ ખાવું છે, તો તરત એની એની ઈચ્છા પૂરી કરશે. આ કપડાં જોઈએ, તરત એ ઈચ્છા પૂરી કરશે. એટલે મોટા ભાગનું જીવન, મોટા ભાગના માણસોનું પોતાની ઈચ્છાઓ પૂરી કરવામાં, પોતાને રાજી કરવામાં જાય છે. પછી થોડાક એથી બહાર નીકળીને પોતાના કુટુંબીઓ, પોતાના સગાવાલા, એથી થોડાક બહાર જઈને કેટલાક વરી કંઈક ગામ માટે નીકળે છે, થોડાક આગળ જઈને જિલ્લા માટે નીકળે છે, કોઈક રાજ માટે નીકળે છે, કોઈક દેશ માટે નીકળે છે, કોઈક દુનિયા માટે પણ નીકળતા હશે. પણ એ બધાને બધા કાર્યો સારા છે, ખોટા નથી, દરેકમાં આનંદ આવે છે. તમને કંઈક ઈચ્છા થઈ અને ઈચ્છાની તમે પૂર્તિ કરો તો તમને આનંદ આવે, કે તમને એમ થયું કે હું જરા પીઝા ખાઉં એટલે પીઝા બનાવીને ખાધા આનંદ થાય. પણ તમને હું ખાઉં બરાબર, પણ મારા પિતાને રાજી કરું. કદાચ તમે ઓછા ખાઓ પણ તમે તમારા પિતાને રાજી કરો ને તો એનો આનંદ જુદો આવે. ભલે આમ તમે નથી ખાધા બહુ, પણ એને જે તમે રાજી, એને જે સંતોષ થયો ને એનો આનંદ તમને જુદો હોય. પણ તમારા પિતાને ખવડાવો, એની સાથે થોડા ગામના માણસોને પણ ખવડાવો ને તો એનો આનંદ જુદો થાય. પણ એથી બધી બહાર નીકળો. દરેક પોતાના કુટુંબમાં તો નીકળે આમ જાય, પણ આમ બહાર જાય તો જરા એનો આનંદ જુદો આવે છે. પણ એ બધા કરતાં વધારે રાજી કરવા જેવું કોઈ હોય તો એ ભગવાન છે. કારણ કે આપણા ઉપર વધારેમાં વધારે ઉપકાર કોનો છે? ભગવાનનો છે. તો એને રાજી કરવા જોઈએ ને વધારે, તો પહેલાં પહેલાં રાજી કરવા જેવા કોઈ હોય તો એ ભગવાન છે. બીજી વાત, આ લોકની અંદર આપણે કોઈને રાજી કરીએ ને આપણા ઘણા કામ સરળ થઈ જાય છે. પહેલાં બનેલી એક વાત યોગીજી મહારાજ ઘણીવાર કરતા કે પહેલાં આપણા ભારતમાં બધા રાજાઓ હતા, તો ત્યાં તો ઉનાળામાં ગરમી બહુ પડે એટલે પોરબંદરનો દરિયા કિનારો ને, કે ત્યાં આગળ આ સૌરાષ્ટ્રના કેટલાક રાજા બધા બંગલા બાંધીને ત્યાં રહે, તો ઉનાળામાં ત્યાં જાય એટલે થોડુંક જરા ઠંડક લાગે દરિયાનું વાતાવરણ. એટલે તો એમાં જૂનાગઢના નવાબ સાહેબનો બંગલો, હવે એને અડીને જ ગોંડલ નરેશનો બંગલો, તો બંને એકવાર ત્યાં હવા ખાવા માટે ગયેલા. નવાબ જૂનાગઢના નવાબ બહુ મોટા રાજા, ગોંડલ નરેશ એમની સરખામણીમાં નાના કહેવાય. આવા નવાબ સાહેબને હોકો પીવાની ટેવ, વ્યસન જેવું. તો એક દિવસ રાત્રે 2 વાગે ઉઠી ગયા, નવરા પડે એટલે હોકો જોયો એમની પાસે, હોકો ચાલુ જ હોય. તો રાત્રે તે જગ્યાએ હોકો ઓલઈ ગયો હશે એટલે એમ જોયું, હોકો તો હોકો લઈ ગયો હતો એટલે સૂતા સૂતા બોલે કે ઇસ્માઇલ હોકા ભરકે લાવો. હવે તે વખતે ઇસ્માઇલભાઈને કંઈક થાક લાગ્યો, ઊંઘ ઉજાગરો હશે કે ગમે તેમ હશે, એટલે એ જોકે ચડેલા એટલે એમણે કંઈ સાંભળ્યું નહીં. એમાં યોગાનું યોગ, આ ગોંડલ નરેશ જાગતા હતા અને એમણે સાંભળ્યું. ભાઈ એમને તો કંઈ હુકો ભરવાનો હતો નહીં, એ થોડા નોકર છે. પણ આ હુકો પેલો 15 મિનિટ સુધી હુકો ગયો નહીં, અને પેલા ગોંડલ નરેશ એમણે વિચાર કર્યો કે હુકો ગયો લાગતો નથી, હુકો ગયો હોય તો અવાજ આવે, ગડગડ ગડગડ થાય, અને રાત્રે શાંત વાતાવરણ હોય, વચમાં ખાલી એક કોમ્પાઉન્ડ વોલ છે તો સંભળાય. એટલે એમણે અનુમાન કર્યું કે હુકો ગયો નથી, એટલે પોતે ઊભા થયા, હુકો ભરી અને એમ નવાબ સાહેબ આગળ મૂક્યો કે હોકા લીવ જઈએ. હવે નવાબ સાહેબ અડધા ઊંઘમાં અડધા જાગતા એમાં હતા, પણ તો એ પેલો હોકાની અંદર આસક્તિ એટલે એટલું તો સંભળાયું, એટલે હોકો લીધો અને હોકાની આમ ફૂંક મારી. એટલે એમને એમ સહેજ આમ જરા હોકાની કેપ ચડે ને એટલે જરા જાણ પણ આવ્યું. એટલે એમને પ્રશ્ન થયો કે આટલો હોકો મોડો કે ભાઈ, કે ઇતના દેરી સે ક્યો આયા, કોણ હે? તો નરેશ, ગોંડલ નરેશ ઉભેલો અંધારામાં દેખાય નહીં, કે મેં ગોંડલ નરેશ. નવાબ સાહેબ બેઠા થઈ ગયા, ગોંડલ નરેશ, ગોંડલ નરેશ મેરે લે હોકા પર કેલા, જાઓ ધોરાજી પરગણા તુમારા. ધોરાજી એ તાલુકો છે, અત્યારે રાજકોટ જિલ્લામાં છે, એના 40 ગામ તે વખતે હતા, એ આ જૂનાગઢની નીચે હતા. એ આ ગોંડલ નરેશને અને સારામાં સારી એની ઇન્કમ, એ આખો 40 ગામ ધોરાજી પરગણાના એ આ નવાબ સાહેબને હોકાની ફૂંકમાં મળેલા. આ રાજીપો. હવે જો નવાબ સાહેબ રાજી થાય અને જો આટલું મોટું કાર્ય થતું હોય તો ભગવાન રાજી થાય તો શું થાય? આતિરાશી માંડવાની આપણે.